समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 373 થી 382 નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ। આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે। આજે શેષ અંશો લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાણા નંબર 49, અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત દિગંબર સંતો અહીં કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા અસમીપ કે સમીપ બાહ્ય પદાર્થોને પોતાના સ્વરૂપથી જ જાણે છે। તે પદાર્થોથી જાણે છે એમ નહીં, ભગવાન આત્મા પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, તો જ્ઞાન એ એનો સ્વભાવ છે એટલે પોતાના સ્વરૂપથી જ જાણે છે, એમ નથી કે તે પદાર્થો છે માટે જાણે છે એમ નથી। આવો વિતરાગનો માર્ગ છે, જરા શાંતિથી અને ધીરજથી સમજવા જેવો છે। આત્મા અહીં છે ને આકાશ અનંત અનંત દૂર વિસ્તર્યું છે, તો તે આકાશને જાણે છે, તે પોતાના સ્વરૂપથી જ જાણે છે। લોકાકાશ અને અલોકાકાશ, અલોકાકાશ અનંત છે, તે એવું અનંત અનંત દૂર વિસ્તરેલું અલોકાકાશ જ્ઞાનમાં જણાય છે। એટલે એ જ્ઞાનનો સ્વભાવ છે, વસ્તુ સમીપમાં હોય કે દૂર હોય એ સાથે જાણવાને કાંઈ સંબંધ નથી, જાણવું એ તો એનો સ્વભાવ છે। પોતાના સ્વરૂપમાં રહીને જાણે છે, પરને જાણે છે, તો પરમાં બેઠા વિના, પરને અડ્યા વિના જ જ્ઞાન પોતાથી જ આકાશ આદિ સર્વ પદાર્થને જાણે છે। પદાર્થ નજીક છે માટે જાણે છે કે દૂર છે માટે જાણે છે, કે દૂર છે તો અસ્પષ્ટ જાણે છે કે એવું કાંઈ નથી, એને સ્વરૂપથી જ જાણપણું છે, પદાર્થથી નહીં। જાણપણું એનો સ્વભાવ છે એટલે સ્વરૂપથી જ જાણપણું છે, પદાર્થથી નહીં। લોકાલોક છે માટે કેવળ જ્ઞાન એને જાણે છે એમ છે નહીં, લોકાલોક છે માટે કેવળ જ્ઞાન એને જાણે છે એમ નથી। જ્ઞાનની પર્યાય શબ્દ આદિ પદાર્થને તે શબ્દ આદિ પદાર્થ સામે છે માટે જાણે છે એમ નથી, એ તો સ્વરૂપથી જ જગતના જ્ઞેયોને જાણે છે, આવી વાત છે। આગળ કહ્યું કે પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દ આદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી। તો એને સમજાવતા કહે છે કે જુઓ, શું કહ્યું, મનોહર કે અમનોહર શબ્દ આદિ પદાર્થો, અર્થાત નિંદાના શબ્દ હો કે પ્રશંસાના શબ્દ હો, કુરૂપ હો કે સુંદર રૂપ હો, દુર્ગંધ હો કે સુગંધ હો, કડવો રસ હો કે મધુર કર્કશ સ્પર્શ હો કે સુવાળો, તે બધા વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આગળ 50મા પાના ઉપર કહે છે કે સ્ત્રીના શરીરના સુંદર રૂપથી આને રાગ થાય છે, કે શરીરના કુબડાપણાથી આને દ્વેષ થાય છે, એમ છે નહીં. બહારના શબ્દ આદિ પદાર્થો વડે જીવને વિકાર થાય એવો જીવનો સ્વભાવ નથી, અને તે બાહ્ય પદાર્થો આત્માને વિકાર ઉત્પન્ન કરે એવો તે પદાર્થોનો સ્વભાવ નથી. બંને વાતને સાથે જ સમજવાની છે. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તો એ જ્ઞાન સ્વભાવ પર પદાર્થને જાણે છે ત્યારે પર પદાર્થની સમીપતા કે અસમીપતાની કોઈ એના ઉપર અસર થતી નથી. એટલું જ નહીં પણ એના વિચિત્ર પરિણામની પણ એના ઉપર કોઈ અસર થતી નથી. વિચિત્ર પરિણામ પર પદાર્થોનું છે, તો તેથી કઈ એના જ્ઞાનમાં ફેરફાર એમ થઈ જાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનને કારણે છે, પોતાનો સ્વભાવ છે એટલે એને જાણે છે. એટલે બાહ્ય પદાર્થો એને કાંઈ વિકાર કરે છે, આત્માને વિકાર કરે છે એવો આત્માનો સ્વભાવ નથી, કે પદાર્થોનો પણ એવો સ્વભાવ નથી કે એ આત્માને વિકાર કરી શકે. આ વાત ઉપર ગુરુદેવ ઘણો વિસ્તાર કર્યો છે, કેમ કે આ પાયાની વાત છે, મૂળભૂત વાત છે. જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે, ક્રોધ માન માયા લોભ થાય છે, એને ધર્મ તરફ વળેલો જેને હજી સમ્યક દર્શન નથી થયું એવો, પણ જેને ધર્મની રૂચિ થઈ છે એવો જીવ એવા રાગ દ્વેષને દૂર કરવા મથે છે. અને બીજાઓ પણ એને એમ સલાહ આપે છે કે ક્રોધ માન માયા લોભ એ બધું તું કરે છે, તેવો રાગ દ્વેષ તું નહીં કર, ક્રોધ નહીં કર, તું કસાયો નહીં કર. પણ મૂળ કારણ જાણતા નથી કે રાગ દ્વેષ કેમ થાય છે. પર પદાર્થોને કારણે મને રાગ દ્વેષ થાય છે એવી ઊંધી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ દ્વેષ થશે જ. એટલે મૂળ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે કે બાહ્ય પર પદાર્થોના વિચિત્ર પરિણમન, કે જળ પદાર્થો હોય તો એના પરિણમન, અને સામે કોઈ જીવ હોય અને એનું પરિણમન એ રીતે થતું હોય, એ ગમે તેમ વર્તતો હોય, એ ગુસ્સો કરતો હોય, ગાળ બોલતો હોય, ગમે તે કરતો હોય, તો એને કારણે આને દ્વેષ થાય કે રાગ થાય એમ બને નહીં. એ વાત અહીંયા સમજાવી છે. આપણને રાગ કે દ્વેષ થાય છે એમાં પેલો પર પદાર્થ છે એ કાંઈ કરતો નથી, એ આપણને રાગ દ્વેષ કરાવતો નથી. આ વાતને સમજાવી છે એટલે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. અહીંયા 50મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે, તે પરને જાણતા પરને લઈને તેને જાણપણું જ્ઞાન થયું છે એમ તો નહીં, પણ પરને લઈને તેને રાગાદી વિકાર થાય છે એમ પણ નથી. પરને જ્યારે જાણે છે તો એ પરને લઈને જાણે છે એમ નથી, અને એને રાગ થાય છે વિકાર થાય છે તો એ પણ પરને લઈને થતા નથી. જાણે છે છતાં પણ એને લઈને એને રાગ થતો નથી, પરને જાણવાથી રાગ થાય એમ નથી. પરને જાણવાથી રાગ થાય એમ નથી. શબ્દ આદિ પર પદાર્થો નિંદા પ્રશંસા આદિ રૂપે સ્વભાવથી જ વિચિત્રપણે પરિણમે છે. તે શબ્દ આદિને આત્મા કરે છે એમ નહીં, તથા તે શબ્દ આદિ પદાર્થોને કારણે આત્માને રાગ આદિ વિક્રિયા થાય છે એમ પણ નહીં. શબ્દ માં નિંદા હોય કે સ્તુતિ હોય, પણ શબ્દ શબ્દ છે, પૂદગળ છે, એ ભાષા વર્ગણાના પરિણામ છે. એ કાંઈ જીવને રાગ કે દ્વેષ કરાવતા નથી. બીજી વાત કે આત્મા શબ્દ આદિને કરતો નથી. આત્માને રાગ આદિ વિક્રિયા થાય છે એમાં આ શબ્દ આદિનું કાંઈ કારણ નથી. શબ્દ આદિ પદાર્થો તો સહજ જ પોતાના ભાવથી પરિણમે છે. એ તો જડ છે, એ તો જાણતા પણ નથી, એટલે એમનું પરિણમન તો સ્વતંત્ર એમના ભાવથી જે રીતે થાય છે તે રીતે થાય છે. શબ્દ આદિ કહ્યું એટલે એમાં રૂપ, રંગ, ગંધ, સ્પર્શ બધું આવી ગયું, એટલે એ બધું પોતાના ભાવથી પરિણમે છે. એટલે કે એમનામાં જેવા ગુણ છે એવા એના સ્વભાવથી એ પરિણમે છે. તો એમાં આત્માને શું છે? આત્માને કાંઈ નથી. આત્માને કાંઈ નથી. ન તો આત્મા શબ્દ આદિને કરે છે, ન તો શબ્દ આદિ આત્માને કાંઈ રાગાદિ વિકાર કરે છે. ભગવાન કેવળીના ગુણ જ્ઞાનમાં જણાય, પણ તે કાંઈ જીવને રાગ ઉત્પન્ન કરે છે એમ નથી. આ કેવળી છે એમ આને જ્ઞાન થાય, એ પણ કેવળીને લઈને છે એમ નથી. અને આને કેવળી પ્રતિ રાગ થાય, શુભભાવ થાય, તો તે પણ કેવળીને લઈને છે એમ નથી. કેવળી એને માટે પરદ્રવ્ય છે, પરપદાર્થ છે. એ પરપદાર્થ દ્વારા એને એમના પ્રત્યે રાગ થાય છે એમ નથી. રાગ આને એની પર્યાયમાં સ્વતંત્ર રીતે થાય છે. એ એના પોતાના પરિણામ છે, જીવના પોતાના પરિણામ છે. એ કેવળી ભગવાન સામે છે માટે રાગ થાય છે, શુદ્ધભાવ થાય છે એમ નથી. આપણે આલંબનની વાત કરીએ ને કે સામે આલંબન હોય તો આપણને શુદ્ધભાવ થાય, વિરાસરમાં જઈએ તો શુદ્ધભાવ થાય, ઘેરે બેઠા શુદ્ધભાવ થાય નહીં, અહીંયા તો ના પાડે છે. સામે પ્રતિમા હોય તો આપણને પૂજાના ભાવ થાય, ભક્તિના ભાવ થાય, સ્તુતિના ભાવ થાય, આપણે એવું માનીએ છીએ, અહીંયા તો ના પાડે છે. કે પરપદાર્થને કારણે જીવને એવા શુભાશુભ ભાવ, રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, સ્વતંત્ર રીતે થાય છે. જીવને એની પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે. કે છે ને કે આ કેવળી છે એમ આને જ્ઞાન થાય, પણ એ કેવળીને લઈને છે એમ નહીં. સામે કેવળી ભગવાન બિરાજતા હોય તેને એમ જ્ઞાન થાય છે કે આ કેવળી ભગવાન બિરાજે છે, પણ એ કેવળી ભગવાન બિરાજે છે માટે એને કેવળી ભગવાનનું જ્ઞાન થાય છે એમ નથી, એમ અહીંયા તો કહેવું છે. કેમ કે કેવળી ભગવાન એને માટે તો પરદ્રવ્ય છે, પરપદાર્થ છે. અને આગળ વધીને એ પણ કહ્યું કે આને કેવળી ભગવાન પ્રત્યે શુભભાવ થાય છે, રાગ થાય છે, તો એ કેવળી ભગવાનને લઈને થાય છે એમ પણ નહીં. એનો અર્થ શું થયો? કે સામે સાક્ષાત પરમાત્મા વિરાજતા હોય, તીર્થંકર ભગવાન વિરાજતા હોય, અને એમના સમુદ્રમાં અનેક કેવળીઓ પણ બિરાજતા હોય, તો એથી કરી એને શુભભાવ થાય એમ નથી. શુભભાવ સ્વતંત્ર રીતે થાય છે, પર દ્રવ્ય એને શુભભાવ કરાવતું નથી. ખૂબ સમજવા જેવી વાત છે. કહે છે કે આ તો પ્રત્યેક વસ્તુના સ્વતંત્ર પરિણમનનો ઢંઢેરો છે. પ્રત્યેક વસ્તુનું સ્વતંત્ર પરિણમન છે. કોઈનું પરિણમન કોઈ પરથી છે એમ કેવળીના માર્ગમાં છે જ નહીં. પરથી વિકાર પણ નહીં અને પરથી ગુણની દશા પણ નહીં. બંને વાત સાથે લીધી. પરથી વિકાર થાય એમ પણ નહીં અને પરથી ગુણ થાય, એટલે કે પોતાને જ્ઞાન થાય, પોતાને શાંતિ થાય, પોતાને નિર્વિકલ્પ ધ્યાન થાય, પોતાને સમ્યક દર્શન થાય, પોતાને સમ્યક ચારિત્ર થાય, એવું કાંઈ પણ પરથી થતું નથી. બે વાત લીધી ને, પરથી વિકાર પણ નહીં અને પરથી ગુણની દશા પણ નહીં. હવે સમજાય છે કે પુરુષાર્થ ક્યાં કરવાનો છે. પરનું લક્ષ્ય કરીને પુરુષાર્થ થતો જ નથી. પરનું લક્ષ્ય થાય છે ત્યારે તો જીવની દશા નીણી થઈ છે. પરનું લક્ષ્ય થાય છે ત્યારે તો જીવ સ્વથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે, એટલે એની તો એ હીણી દશા છે. વાસ્તવમાં તો એવું છે. પરના લક્ષ્ય ધર્મ થવાની વાત તો એક બાજુ રહી, પણ અમે તો એમ કહીએ છીએ કે પરનું લક્ષ્ય થયું છે, ભલે ને પછી એ તીર્થંકર ભગવાન સાક્ષાત વિરાજમાન હોય એમના તરફ લક્ષ્ય ગયું હોય કે પછી સિદ્ધ ભગવાનની પ્રતિમા તરફ લક્ષ્ય ગયું હોય, પણ એ દશા જીવની હીણી દશા છે. કઈ અપેક્ષાએ? તો કે પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહેવો જોઈતો હતો, એ અપેક્ષાએ જોઈએ તો એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે, માટે એને પરનું લક્ષ્ય થયું છે, એટલે એ દશા તો હીણી દશા છે. અને અહીંયા તો બીજી વાત કરી કે એ પર દ્વારા વિકાર પણ થતો નથી અને પર દ્વારા ગુણ પણ થતો નથી. કોઈને એમ લાગે કે આમાં તો કેવળી ભગવાનનો, તીર્થંકર ભગવાનનો, પ્રતિમાનો, મંદિરનો, બધાનો અનાદર થઈ ગયો. જેને શાસ્ત્રનો અભ્યાસ ન હોય, સમજ ન હોય ને એને એવું લાગે. જેને શાસ્ત્રનો અભ્યાસ હોય એ તો સમજે કે આ શાસ્ત્રમાં જે વાત આવી છે એ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી છે, અને જિનેશ્વર ભગવાને પણ પોતે પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા કરી છે. જિનેશ્વર ભગવાને પણ પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા કરી છે, તો માર્ગ એ રીતે જ હોવો જોઈએ. દરેક જીવે પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા કરવા રૂપે જ માર્ગ હોવો જોઈએ, અને કેવળી ભગવાનનો ઉપદેશ પણ એમ જ છે, એટલે એ શાસ્ત્રમાં આવ્યું છે. કેવળી ભગવાન પોતે, તીર્થંકર ભગવાન પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે, તો પછી બીજાઓને માટે એ બીજી રીતે માર્ગનો ઉપદેશ આપે કે ના, તું તારા સ્વરૂપમાં સ્થિર ન થતો, પણ તું મારા શરણે આવી જા, એમ ઉપદેશ આપે. ગીતામાં એવો ઉપદેશ આવ્યો છે કે તું મારા શરણે આવી જા, કૃષ્ણ એમ કહે છે. કૃષ્ણ ભગવાને ગીતા લખી છે, વેદ વ્યાસે ગીતા લખી છે, અને વેદ વ્યાસ તો જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં હતા જ નહીં. એ વખતમાં નેમનાથ ભગવાન વિચરતા હતા, એ કઈ એમના શિષ્ય ન હતા. એમને જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહીને કાંઈ એવું ચારિત્ર સ્વીકાર્યું ન હતું કે એવું ચારિત્ર પ્રગટ કર્યું ન હતું. વેદ વ્યાસ હતા, એ કઈ જૈન સાધુ ન હતા, કે જૈન પરુપણામાં પણ ન હતા, કે જૈન શ્રાવક પણ ન હતા. અને જે મહાભારત લખ્યું અને એમાં પછી ગીતા લખી દીધી અને એમાં કૃષ્ણ ભગવાનના મુખથી એમ બોલાયું કે તું મારા શરણે આવી જા, અને આ વાતને પાછા કેટલાક જૈનો પણ, પોતાની જાતને જૈન કહેવડાવનારા વાણિયાના દીકરાઓ અને વાણિયાની દીકરીઓ પણ એમ માને છે કે આપણા જૈન શાસ્ત્ર જેવી જ એમાં વાત આવે છે. હવે આમાં ક્યાં એવી વાત આવી? ગીતામાં કહ્યું છે ને કે તું મારા શરણે આવી જા. પછી એમાં તો બીજા ઘણા શ્લોક છે, કૃષ્ણમ શરણમ, એવી બધી કેટલી બધી વાત છે. અહીંયા જિનેશ્વર ભગવાન તો કહે છે કે ના ભાઈ, તું મારા શરણે નહીં, પરંતુ તું તારા શુદ્ધ આત્માના શરણે જા. સ્વરૂપનું શરણું સ્વીકાર, એમ અહીંયા તો વાત કરી છે. પોતે પોતાના સ્વભાવે સ્થિર થયા છે, પોતાના આત્મ સ્વભાવે, શુદ્ધ સ્વભાવે પોતે સ્થિર થયા છે, એમાં રમણતા કરે છે, તો એમનો ઉપદેશ પણ એમ જ આવે છે. એમ નથી આવતો કે ના, અમે અમારા આત્મામાં રહીએ ને તું પણ અમારા આત્માનું શરણું સ્વીકાર, એમ નથી કહ્યું. તું પણ તારા આત્માનું શરણું સ્વીકાર, તું તારા આત્માનો આશ્રય કર, એમ જ કહ્યું છે. પોતે જેમ કર્યું છે એમ જ ઉપદેશ પણ આપ્યો છે. પોતાનો આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પૂર્ણ છે, તો એનો આશ્રય કરતા પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ્યા છે અને પૂર્ણતા પ્રગટ થઈ છે, તો એ જ રીતે એમનો ઉપદેશ પણ છે કે તું પણ તારા શુદ્ધ આત્મ સ્વરૂપને સમજી જાણી એનો અનુભવ કરી અને એવું ચારિત્ર પ્રગટ કર, મારા જેવું ચારિત્ર પ્રગટ કર. એટલે જિનેશ્વર ભગવાનની આજ્ઞા કઈ પોતે જે કરી છે એનાથી જુદી નથી. એમની આમન્યામાં ને એમની આજ્ઞામાં આપણે હોઈએ તો પછી આપણે જીનેશ્વર ભગવાને જેમ કર્યું હોય એમ કરવું પડે ને. એમને આપણે ફોલો કરીએ છીએ કે નથી કરતા? જો એમને ફોલો કરીએ તો આપણે જૈન કહેવાઈએ. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં હોઈએ તો આપણી જાતને જૈન કેવડાવી શકીએ. પણ આપણે એમને ફોલો ના કરીએ, એ જે કરે છે એ પ્રમાણે ન કરીએ તો પછી જૈન છે ના. આખું વસ્તુનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, ભગવાને શું કહ્યું છે એનો વિચાર કર્યા વગર લોકો પોતાની મતિ કલ્પના એ માને છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી, વસ્તુનું સ્વરૂપ એવું નથી. બહુ સરસ વાત અહીંયા મૂકી. એક લીટીમાં જે ભાવ ભર્યા છે એનો આપણે વિચાર કરવાનો છે કે પરથી વિકાર પણ નહીં અને પરથી ગુણની દશા પણ નહીં. આ વાતનો ખૂબ વિચાર કરવા જેવો છે. એમાં એમ કહેવાથી કાંઈ તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો અનાદર નથી થતો. ભગવાને એમ જ વાત કરી છે. કેમ કે કોઈ પણ પરદ્રવ્ય જો જીવને વિકાર કરાવે, પરદ્રવ્ય જો જીવને વિકાર કરાવે તો વિકાર ક્યારેય દૂર થાય નહીં. લોજિકથી સમજવા જેવું છે કે ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે કે પ્રત્યેક વસ્તુનું પરિણમન સ્વતંત્ર છે અને આવો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે એમ ગુરુદેવ કહે છે. કોઈનું પરિણમન કોઈ પરથી છે એમ કેવળી ભગવાનના માર્ગમાં છે જ નહીં. પરથી વિકાર પણ થાય નહીં અને પરથી ગુણની દશા પણ પ્રગટે નહીં. પોતે જ પુરુષાર્થ કરી અને પોતાને ગુણની દશા પ્રગટ કરવી પડે. પોતે જ પુરુષાર્થ કરી અને રાગ રહિત થાય, બાકી કોઈના આશીર્વાદથી કંઈ થઈ જાય એમ બને નહીં. કોઈએ ગાળ દીધી અને આને દ્વેષ થયો તો તે ગાળને લઈને થયો છે એમ નથી. ગાળમાં એટલે શબ્દમાં એવી તાકાત નથી કે તને એ દ્વેષ ઉત્પન્ન કરે. શબ્દ જળ છે, ઉદગળ છે, એનામાં એ તાકાત નથી. પણ તું એવો દ્વેષ ભાવે થાય છે. શબ્દમાં એ તાકાત નથી કે તને એ દ્વેષ ઉત્પન્ન કરે, અને એ ગાળથી તને દ્વેષ થાય એવું તારું સ્વરૂપ પણ નથી. બંને વાત સાથે છે. શબ્દમાં તાકાત નથી અને તારું કાંઈ એવું નિર્માલ્ય સ્વરૂપ નથી કે તારામાં એ દ્વેષ ઉત્પન્ન કરી જાય. તું ભગવાન આત્મા જ્ઞાયક તિગાળ જ્ઞાયક છો ને. એવી જ રીતે કોઈ પ્રશંસા કે અભિનંદન કરે તો તે પ્રશંસાના શબ્દોથી તને રાગ ઉપજે એમ પણ નથી. કોઈ એમ માને તો એ માને, એમ આપણે શું કરીએ? એ એની જૂઠી માન્યતા છે, એની મિથ્યા માન્યતા છે ભાઈ. એને એવી માન્યતા છોડવી જ રહી. કરુણા કરીને ગુરુદેવ આગળ સમજાવે છે કે ભાઈ, પરમાણુ વિચિત્ર પરિણમન રૂપે સ્વભાવથી જ પરિણમે. પરમાણુ, આ પરમાણુ બધાની વાત કરીને, ઉદગલની વાત કરીને, શબ્દ આદિકની, એ બધાનું વિચિત્ર પરિણમન એના સ્વભાવથી જ થાય. તો એમાં તારે શું? શાંતિથી વિચાર કરવો. આ રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, એ બધું કે એના ભાવે પરિણમે, એમાં તને શું? તું શું કરવાનો ઊંચો નીચો થઈ જાય છે? તું શું કરવા રાગી દ્વેષી થઈ જાય છે ભાઈ? રાગ દ્વેષ આદિ ભાવો પર વડે ઉત્પન્ન કરી શકાતા નથી અને પર જીવને રાગ દ્વેષ કરતા નથી. આ ઉપર વિચાર કરતા ભેદ જ્ઞાન થાય. એટલે ગુરુદેવ કહે છે કે પરમ ભેદ જ્ઞાનનું કારણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પોતાને કોઈ કાંઈ કરે નહીં એ વાતનો ખૂબ વિચાર કરે તો બધાથી પોતે ભિન્ન જુદો છે એવું ભેદ જ્ઞાન થયા વિના રહે નહીં. બહુ સરસ વાત મૂકી દીધી છે. આગળ એક પ્રશ્ન કર્યો છે જેનો જવાબ ઘણી વાર આવી ગયો છે એટલે આપણે એનો વધારે વિસ્તાર નહીં કરીએ. પ્રશ્ન એવો કર્યો છે કે સમ્યક દ્રષ્ટિ રાગને પોતાનો માનતો નથી, તેને રાગાદી તો થાય છે અને તે તેને કર્મનું કાર્ય સમજે છે, તે કેવી રીતે છે? એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે, ઘણી વાર આપ્યું છે. કહ્યું છે કે એમાં અપેક્ષા બીજી છે. જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને રાગની રૂચિ નથી, એનું સ્વામિત્વ નથી, રાગ પોતાનું કર્તવ્ય છે એમ તેને નથી. છતાં ચારિત્ર મૌન ના ઉદયવશ તેને કમજોરીથી રાગ થાય છે તો તે સ્વભાવજનિત કાર્ય નહીં હોવાથી તેને કર્મનું કાર્ય કહેવામાં આવે છે. ખરેખર એ ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે થાય છે એમ નહીં, પણ પોતાનું સ્વભાવજનિત કાર્ય નથી, પોતાનો એ સ્વભાવ નથી એટલે પછી એમ કહેવામાં આવે છે કે એ કર્મને કારણે છે. પણ એ વખતે પણ જે રાગ થાય છે, કે જે રાગ થાય છે એને માટે જવાબદારી પોતે જ છે. પોતાને અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, છતાં પણ જો રાગ થાય છે તો એમાં એની પુરુષાર્થની નબળાઈ છે. અહીંયા એ રીતે વાત કરી કે કર્મના પ્રસંગમાં રાગ થાય છે, કર્મને કારણે રાગ થાય છે એવી રીતે વાત કરી. તેથી કહેવાનો આશય એવો નથી કે કર્મને કારણે થાય છે, ત્યાં તો સમજાવવું એ છે કે એ સ્વભાવજનિત રાગ દ્વેષ નથી. એટલે એ ચારિત્ર મોહની કર્મના ઉદયવશ થાય છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે તેથી તેને વિવક્ષાથી કર્મનું કાર્ય છે એમ ત્યાં કહ્યું છે. પણ ભાઈ, એમ માત્ર શબ્દોને પકડે અને ભાવને નહીં સમજે તો આ સમજાય એવું નથી. જે વિવક્ષાથી વાત કરવામાં આવી હોય એ યથાર્થ સમજવી જોઈએ. બાકી કર્મની તાકાત નથી કે તે જીવને રાગ આદિ ઉત્પન્ન કરે. શું કહ્યું? કે કર્મની તાકાત નથી કે તે રાગ આદિને ઉત્પન્ન કરે. સ્વભાવથી જ વિચિત્ર પરિણતિ રૂપે પરિણતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શકતા નથી. આ વાત બહુ મહત્વની છે. 51મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પર વડે પરની દશા થાય એ માન્યતા જુઠ્ઠી છે. પર વડે અહીંયા બીજાની કોઈની અન્ય દશા, જુદી દશા, કોઈ પણ દશા થાય એ માન્યતા જુઠ્ઠી છે, ભ્રમ છે. ભગવાનનું બિંબ જોયું માટે મને શુભરાગ થયો, પૂજાનો ભાવ થયો એમ કોઈ માને તો તે ખોટું છે. એવી જ રીતે જો કહીએ તો પછી કોઈ પાપીને જોતા દ્વેષ થાય તો તે પાપીને કારણે થયો છે એમ માને તે પણ ખોટું છે. વિચિત્ર પરિણતિ રૂપે સામેનો પદાર્થ પરિણમ્યો તેની દશા છે, એ પદાર્થની દશા છે. એમાં આત્માને શું છે? આત્માને કાંઈ નથી. ગાથાની આગળની વાતને સમજાવે છે કે આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે એવી વસ્તુ સ્થિતિ છે, તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. પરદ્રવ્યમાં તાકાત નથી કે તે તને રાગ ઉત્પન્ન કરાવે, અને તારું પણ એવું સ્વરૂપ નથી કે પર વડે તારામાં રાગ ઉત્પન્ન થાય. આત્મા પર્યાય પર્યાય સ્વતંત્ર સ્વાધીન છે. દરેક પર્યાય થાય તે વખતે તે સ્વાધીન છે, સ્વને આધીનપણે જ થાય છે. પરને આધીન થઈને કોઈ પર્યાય થતી નથી. વ્યવહારથી કહેવામાં આવે કે પરને આધીન થતા આવા વિકારી પરિણામ થયા, પણ એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવે કે જ્યારે એવા વિકારી પરિણામ થયા ત્યારે સામે શું નિમિત્ત હતું. વાસ્તવમાં એ પર દ્રવ્યને કારણે એવા વિકારી પરિણામ થાય છે એમ નથી. વિકાર પરને લઈને નહીં, પર વડે નહીં, અને ગુણની દશા પણ પરને લઈને નહીં કે પર વડે નહીં, બંને વાત એક સાથે સમજવાની છે. આ વાત આવી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે તો વજ્ર, વૃષભ, નારાજ સહનન હોય તેને કેવળ જ્ઞાન થાય છે એમ કહ્યું છે, એ કેવી રીતે? ગુરુદેવ સમાધાન આપે છે કે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથન છે. વજ્ર, વૃષભ, નારાજ સહનન કેવળ જ્ઞાન પ્રગટ થવામાં બાહ્ય નિમિત્ત છે, કાંઈ એનાથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી. સંગ્રહણ તો જળની અવસ્થા છે. કે જળની અવસ્થા જીવને શું કરે? જળથી ચેતન ભગવાન આત્મા તો જુદો છે. જેમ નિર્મળ રત્નત્રય રૂપ ચારિત્રની દશા મનુષ્યપણામાં પ્રગટ થાય છે, નરક દેવ તિર્યંચમાં નહીં, પણ તેથી કાંઈ મનુષ્ય દશા છે તેનાથી કાંઈ ચારિત્ર પ્રગટ થાય છે એમ નથી. વાસ્તવમાં આત્માને ચારિત્ર પ્રગટ થવામાં પરની અપેક્ષા જ નથી. પર તારામાં ચારિત્ર ઉત્પન્ન કરે એવી પરમાં શક્તિ જ નથી. કોઈ પણ પર જીવમાં ચારિત્ર ઉત્પન્ન કરે એવી કોઈ પરની અંદર શક્તિ નથી. ભગવાને જીવ આદિ નવ તત્વ કયા છે ત્યાં કાંઈ એક તત્વ કોઈ બીજા તત્વનું કાંઈ કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એક તત્વ એ બીજા તત્વનું કાંઈ કરે એવું વસ્તુનું સ્વરૂપ નથી. નવે તત્વ સ્વતંત્ર છે. આગળ પારા નંબર 52 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી સમજતો નથી. ઊંધા પુરુષાર્થથી સમજતો નથી, ઊંધો પુરુષાર્થ કરે છે એટલે એ સમજતો નથી. વસ્તુના સ્વરૂપને સમજતો નથી એટલે એનો પુરુષાર્થ એળે જાય છે, ઊંધો થાય છે અને ભવના ભ્રમણ થાય છે. પણ સુલટો પુરુષાર્થ કરે તો એને પોતાનું સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ સમજાય. સુલટા પુરુષાર્થથી પોતાનું સ્વરૂપ તેને સમજાય તેવું છે, ન સમજાય એવું નથી. કર્મ તને કાંઈ કરે એવી કર્મની શક્તિ નથી ને કર્મથી તારામાં ભૂલ થાય એવું તારું સ્વરૂપ નથી. કહ્યું ને કે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે. જુઓ આ વસ્તુ સ્થિતિ છે. જેમ દીવો તટસ્થ છે તેમ આત્મા પર પ્રત્યે તટસ્થ છે. જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જાય ત્યાં બંને કાંઠા તટસ્થ છે, કાંઠાને લઈને પ્રવાહ ચાલે છે એમ નથી. તેમ આત્મા પરને જાણે છે, તે તટસ્થ સંબંધ રહિત રહીને જાણે છે, પોતાનામાં રહીને જાણે છે, પરથી પ્રભાવિત થયા વિના જાણે છે. આવો માર્ગ છે. આત્મા જાણે એ એના સ્વભાવને કારણે જાણે એમાં એ શા માટે પરથી પ્રભાવિત થાય? પર એને પ્રભાવિત કઈ રીતે કરે? પર પરમાં રહ્યું, પોતે ભગવાન આત્મા પોતામાં રહ્યો, પોતાની જ્ઞાન ક્રિયા થાય એમાં પર પેલું પ્રભાવિત કઈ રીતે કરે? એ શક્ય જ નથી. આ વાત બેસાડવાની છે. અનંત કાળમાં અનંત વાર એને આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, અરે 11 અંગ ભણ્યો, પણ એને સ્વરૂપમાં અંતરદ્રષ્ટિ કરી નહીં. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનો સાગર પ્રભુ છે, તેને સ્પર્શીને જ્ઞાન પ્રગટ થાય છે. પરથી જ્ઞાન થતું નથી, આવી વસ્તુસ્થિતિ છે તો પણ જીવને રાગ દ્વેષ થાય છે તે તેનું અજ્ઞાન છે. ટીકા ઉપરનું પ્રવચન પૂરું થયું. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, શબ્દ આદિ જળ ઉદ્ગળ દ્રવ્યના પરિણામ રૂપ હોવાથી જળ છે. જળના પરિણામ છે ને એટલે જળ છે. તેઓ કાંઈ આત્માને કહેતા નથી કે તું અમને જાણ. એ જળ છે તો જળ છે, અને જળ કાંઈ જાણતા પણ નથી ને કાંઈ કહેતા પણ નથી. તેઓ પોતપોતાના ભાવથી પરિણમી રહ્યા છે, બસ આટલી વાત છે. અને એ વખતે આત્મા પણ એને જાણે છે તો કાંઈ પોતાનું સ્થાન છોડીને એમને જાણવા ગ્રહવા તેમના પ્રત્યે જતો નથી. આત્મા શબ્દ આદિ રૂપ થઈને તેમને ગ્રહતો કે જાણતો નથી. સ્વરૂપને જાણવું એ તો આત્માનો સહજ સ્વભાવ છે. સ્વરૂપને જાણવું, પોતાનું જેવું સ્વરૂપ છે એને જાણવું, એ તો આત્માનો સહજ સ્વભાવ છે. પ્રત્યેક પદાર્થનું દ્રવ્ય, એના ગુણ અર્થાત શક્તિ અને એની પર્યાય સર્વ સ્વતંત્ર છે. તેમાં પરનો બિલકુલ અધિકાર નથી. સમ્યક દર્શન થયા પછી વિકાર થાય છે તે પરને લઈને થાય છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પાના નંબર 53 ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ એ જડના ગુણો છે, તેઓ પોતાના સ્વભાવથી જ અનેક સ્વરૂપે પરિણમે છે. પોતાના સ્વભાવથી જ પરિણમતા તેઓ જીવને જરાય વિકાર કરતા નથી. શું કહ્યું? કે પ્રશંસા કે નિંદાપણે એ શબ્દ આદિ પરિણમે છે, તો એ પોતે પોતાના સ્વભાવથી પરિણમે છે અને એવા પોતાના સ્વભાવથી પરિણમતા શબ્દો જીવને કિંચિત વિકાર રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી, જરાય રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. કોઈ પ્રશંસાના શબ્દો કહે તેથી રાગ થઈ આવે એમ નથી. અને એમાં ઉદાહરણ એ રીતે આપ્યું કે સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને આ ઘટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી, તેવી રીતે જીવને આ શબ્દ આદિ વિકાર કરતા નથી. છેલ્લે 54મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દ આદિ કિંચિત માત્ર વિકાર કરતા નથી. આવો વસ્તુ સ્વભાવ છે તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી, તેમને સારા નરસા માની રાગ દ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે. પરમાં રોકાઈ રહીને રાગ દ્વેષ કરે તે પોતાનો જ અપરાધ છે, એમાં પરનો કાંઈ દોષ
નથી.
તો આ રીતે ગાથા 373 થી 382 10 ગાથાઓ પૂરી થાય છે. હવે આ જ અર્થનું કળશ રૂપ કાવ્ય કરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 222 કહે છે, પૂર્ણ એક અચ્યુત શુદ્ધ બોધ મહિમા બોધો ન બોધ્યાદયમ યાત્કામપી વિક્રિયા તત કિતો દીપ પ્રકાશ્યા દિવ તદવસ્તુ સ્થિતિ બોધ્ય વિષણા એતે કિમ જ્ઞાનીને રાગ દ્વેષમયી ભવંતી સહજા મુચ્યંતી ઉદાસીનતા. કળશ 222ના અર્થમાં કહે છે કે પૂર્ણ એક અચ્યુત અને શુદ્ધ, શુદ્ધ એટલે વિકાર રહિત એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા. પૂર્ણ એક અચ્યુત શુદ્ધ બોધ મહિમા અયમ બોધ, પૂર્ણ એક અચ્યુત અને શુદ્ધ વિકાર રહિત એવું જ્ઞાન જેનો મહિમા છે તેવો આ જ્ઞાયક આત્મા તે અસમીપવર્તી કે આ સમીપવર્તી જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. તત ઇત બોધ્યાત કામ અપી વિક્રિયા ન યાયાત. જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી એટલે કે પ્રકાશવા યોગ્ય ઘટપટ આદિ પદાર્થોથી, પ્રકાશ્ય પદાર્થો જેને એ પ્રકાશે છે, જે પ્રકાશવા યોગ્ય પદાર્થો છે એ પ્રકાશ્ય પદાર્થો, જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ દીપ પ્રકાશ્યાત ઈવ, જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ કહે છે કે આ જ્ઞાયક આત્મા પણ તેની સમીપવર્તી કે અસમીપવર્તી ને પદાર્થોથી જરાય પણ વિક્રિયા પામતો નથી. તો પછી એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગ દ્વેષમય કેમ થાય છે એમ આચાર્ય દેવ શોધ કર્યો છે. શું કહે છે? કે તદ વસ્તુસ્થિતિ બોધ બંધ્ય ભીષણા એ તે અજ્ઞાની ન किं सहजाम उदासीनताम उच्चंती राग द्वेषमयी भवंती। हूँ आखी बात करी कि पहला तो आत्माना स्वरूप ने दर्शाई कि पूर्ण एक अचित्त अने शुद्ध विकार रहित एवं ज्ञान जेनो महिमा छे एवो आ ज्ञायक आत्मा। ज्ञायक आत्मा कि जेनो महिमा ज्ञान छे अने ज्ञान केवु छे पूर्ण छे अखंड एक छे अच्युत छे अने शुद्ध छे एवं ज्ञान छे एवं जे ज्ञान छे एवो आ आत्मा पूर्ण एक अच्युत अने शुद्ध विकार रहित एवं ज्ञान जेनो महिमा छे एवो आ ज्ञायक आत्मा ते पोतानी समीपवर्ती के असमीपवर्ती ज्ञेय पदार्थो थी जराय पण विक्रिया पामतो नथी। केवी रीते के जेवी रीते दीवो प्रकाशवा योग्य अथवा प्रकाश्य पदार्थो थी एटले के घटपट आदि पदार्थो थी विक्रिया पामतो नथी तेवी रीते तो पछी आचार्य भगवान कहे छे के एवी वस्तु स्थितिना ज्ञान थी रहित जेमनी बुद्धि छे एवा आ अज्ञानी जीवो पोतानी सहज उदासीनता ने केम छोड़े छे। पोतानी सहज उदासीनता एटले एनो स्वभाव तो पर प्रत्ये उदासीन ज छे। ए अज्ञानी जीवो पोतानी सहज उदासीनता ने छोड़े छे ने राग द्वेषमय थाय छे एटले आचार्य भगवाने एवो सोच कर्यो छे એ પોતાની સહજ ઉદાસીનતા ને કેમ છોડે છે અને રાગ દ્વેષ ને કેમ થાય છે। પોતાનું સ્વરૂપ આવું શુદ્ધ છે છતાં પણ એ એમ કેમ વર્તે છે। ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે। જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે તો જ જ્ઞાન કહેવાય ને। જ્ઞેયને જાણે એટલે જ્ઞાન। જ્ઞાનનો સ્વભાવ કાંઈ કરવાનો નથી। જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો છે। જ્ઞાનનો સ્વભાવ કઈ કરવાનો નથી। જેમ દીપકનો સ્વભાવ ઘટપટ આદિને પ્રકાશવાનો છે એવો વસ્તુ સ્વભાવ છે। જ્ઞેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી। બીજી વાત કે એને જાણે જાણવાનો સ્વભાવ છે પણ વિકારી થવાનો એનો જ્ઞાનનો સ્વભાવ નથી। જ્ઞાન જાણે તો જાણતા એ વિકારી થઈ જાય એવો એનો સ્વભાવ જ નથી। જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞેયને જાણવાનો છે। જ્ઞેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી। જ્ઞેયોને જાણી તેમને સારા નરસા માની આત્મા રાગી દ્વેષી વિકારી થાય છે તે અજ્ઞાન છે। માટે આચાર્ય દેવે સોચ કર્યો છે કે વસ્તુનો સ્વભાવ તો આવો છે છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગ દ્વેષ રૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થા રૂપ કેમ રહેતો નથી? જાણવાનો સ્વભાવ છે ભાઈ, વિકારી થવાનો સ્વભાવ નથી। જ્ઞાન તો જાણે જાણે તો જાણે, એથી એમાં વિકારી થવાની વાત ક્યાં આવી? જાણતા વિકારી થઈ જવાય એવું હોય તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જગતને જાણે છે તો શું એમને વિકાર થઈ જાય છે? જ્ઞેય વિકાર કરાવે? જ્ઞેયને જાણે, જ્ઞેયને જાણે એટલે એ જ્ઞાન કહેવાય। જ્ઞાનનો સ્વભાવ છે એટલે એ જ્ઞેયને જાણે છે તો જ્ઞાન, જ્ઞેયને જાણે તો કઈ વિકારી થઈ જાય? જાણવું એનો સ્વભાવ છે તો પછી આ અજ્ઞાની થઈને રાગ દ્વેષ રૂપે કેમ પરિણમે છે? આવો વસ્તુનો સ્વભાવ છે છતાં આ આત્મા આ જીવ અજ્ઞાની થઈને રાગ દ્વેષ રૂપે કેમ પરિણમે છે? કેમ કે રાગ દ્વેષ રૂપે પરિણમે છે તો એ અજ્ઞાન ભાવે પરિણમે છે। જ્ઞેયોને જાણે છે તો જ્ઞેયો એને કઈ વિકારી ભાવે કરતા નથી, પણ એ પોતે એમાં ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપે છે, એને સારું નરસું માને છે, એને ઉપકારી અનુપકારી માને છે, અને એમ એ રાગી દ્વેષી વિકારી પોતે થાય છે એનું અજ્ઞાન છે। એટલે આચાર્ય ભગવાને પ્રશ્ન કર્યો છે અને એમણે એ વિચાર વ્યક્ત કર્યો છે કે જ્ઞાનનો સ્વભાવ જયારે વિકારી થવાનો છે જ નહીં અને જ્ઞેયથી એ વિકારી થતો જ નથી તો એ શા માટે અજ્ઞાનવશ આમ રાગ દ્વેષ રૂપે પરિણમે છે? પોતાના સ્વાભાવિક ઉદાસીન સ્વભાવને એવી અવસ્થાને કેમ એ છોડી દે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થારૂપ એ કેમ રહેતો નથી? બહુ સરસ વાત મૂકી છે. પર સાથે એને શું સંબંધ છે? એ જ્ઞેય છે તો જ્ઞેય છે, તો પછી એમાં એને સહજ ઉદાસીનતા જ છે. અને સહજ ઉદાસીનતા હોવા છતાં એ એમાં રાગી દ્વેષી થાય છે એમ એ અજ્ઞાન ભાવે શા માટે પરિણમે છે? વસ્તુનો સ્વભાવ અજ્ઞાન ભાવ નથી, વસ્તુનો સ્વભાવ જ એવો નથી, છતાંય એ અજ્ઞાન ભાવે થઈને રાગી દ્વેષી થાય છે. આ કલાસ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પારણ નંબર 54, કળસ 222, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. જુઓ શું કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. વળી તે અનંત ગુણ સ્વભાવમય અભેદ એક છે. પહેલી વાત શું કરી કે આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. જ્ઞાન કઈ અધૂરું છે એમ નહીં, જ્ઞાન પૂર્ણ છે. અને એવો જ્ઞાન આનંદ એનો સ્વભાવ છે, એ પરિપૂર્ણ સ્વભાવ છે. એમ નથી કે હજી કંઈક આવે તો એ પરિપૂર્ણ થાય, હજી અધૂરો છે એમ નથી. અને સાથે બીજી વાત લીધી કે તે અનંત ગુણ સ્વભાવમય અભેદ એક છે. અનંત ગુણ છે એટલે એનો એવો અનંત ગુણના પરિણમન રૂપ સ્વભાવ છે, પણ એ અભેદ, એમાં ભેદ પડતા નથી, એ એક છે. બીજી વાત. પછી ત્રીજી વાત શું કહી કે તથા અચ્યુત છે. એટલે શું કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્ય ભાવ, તેમાંથી ચ્યુત થતો નથી. આત્માનો ચૈતન્ય ભાવ ક્યારેય જતો નથી, એમાં વધઘટ પણ થતી નથી. એ તો ત્રિકાળ એવો ને એવો જ રહે છે, એ તો ધ્રુવ છે. ધ્રુવ એક ચૈતન્ય ભાવ એ રહે જ છે. એટલે કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્ય ભાવ, તેમાંથી ચ્યુત થતો નથી. પર્યાયની વાત નથી, ક્ષણિક પર્યાય ની વાત અહીંયા નથી. આત્મા સ્વભાવની વાત ચાલે છે, જે એના ગુણને કારણે છે એની અહીંયા વાત કરી છે. સમ્યક દ્રષ્ટિ પુરુષ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે, આવો નિર્ણય કરે છે. કેવો નિર્ણય કરે છે? કે આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપથી પરિપૂર્ણ એવી વસ્તુ છે, તે અનંત ગુણ સ્વભાવમય અભેદ એક છે તથા અચ્યુત છે. સમ્યક દ્રષ્ટિ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે. એટલે એને શું થાય છે કે હું પૂર્ણ એક અચળ શુદ્ધ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ વસ્તુ છું એમ એને થાય છે. આવો નિર્ણય થયો આત્મા વિશે, એટલે પછી એ વાત એ પોતે પોતાની ઉપર લઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે શું સમ્યક દ્રષ્ટિને થાય છે કે હું પૂર્ણ એક અચળ શુદ્ધ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ વસ્તુ છું. પ્રભુ, આપણે સમ્યક દર્શન ન થયું હોય તો પણ આપણે આપણી પોતાની ઉપર આ વાતને ઉતારીએ તો એમાં શું વાંધો? વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે ને, જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં એમાં આવ્યું છે ને. તો પછી આપણે પણ હું પૂર્ણ છું, કોઈ અધુરાસ નથી, કોઈ ઓછપ નથી, હું પૂર્ણ છું. જ્ઞાન આનંદ અનંત ગુણોનો સમૂહ, અનંત ગુણોનો પિંડ, એવો હું પરિપૂર્ણ છું, એક છું, અભેદ છું, અચળ છું, શુદ્ધ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું. આવો એક જ્ઞાન સ્વભાવ જેનો મહિમા છે એવો જ્ઞાયક પ્રભુ કહે છે કે જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. હવે અહીંયા પુરુષાર્થ છે. આપણે જયારે એમ માન્યું કે હું એક પરિપૂર્ણ અચળ શુદ્ધ નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છું, તો પછી સાથે પુરુષાર્થ એમ જ હોય કે જો હું એમ પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી એક વસ્તુ છું, જ્ઞાયક માત્ર છું, તો પછી આ જ્ઞેય પદાર્થોથી મને શા માટે વિક્રિયા થાય? ને એ પદાર્થો મને સ્પર્શતા પણ નથી. હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું. તો પછી આ જ્ઞેય પદાર્થોથી મને કોઈ વિક્રિયા નથી, એમ પુરુષાર્થ ઉપાડવો જોઈએ. આગળ કહે છે કે આત્માનું સ્વરૂપ જ જાણવું દેખવું છે. પર્યાયમાં જે વિક્રિયા પામે છે તે પોતાનો અપરાધ છે, કોઈ જ્ઞેયને કારણે વિક્રિયા પામે છે એમ નથી. એટલે અહીંયા આપણે પુરુષાર્થમાં આગળ વધવું જોઈએ કે જાણવું દેખવું એ તો મારો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. તો પછી આ પર્યાયમાં જે વિક્રિયા થઈ એ કોઈ પરનો અપરાધ નથી, એ મારો દોષ છે. મારો દોષ શું છે કે હું સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરું છું, અને પરનું લક્ષ કરું છું તે વખતે માત્ર જાણવા દેખવાના ભાવે રહેવાને બદલે એમાં સારા નરસા પણ હું માનું છું, એટલે રાગ દ્વેષ થાય છે. હવે રાગ દ્વેષને રોકવા હોય તો ભલે પરપદાર્થનું જ્ઞાન થાય, પણ એમાં સારા નરસાની બુદ્ધિ છોડવી પડે. પરપદાર્થ જ છે, એ સારો પણ નથી અને નરસો પણ નથી, એવી દ્રઢ માન્યતા કરવાથી રાગ દ્વેષ ઘટે, બીજી કોઈ રીત નથી. સ્વરૂપનું લક્ષ કરવાથી રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય, પણ સ્વરૂપનું લક્ષ નથી થયું અને બહારમાં આવ્યો છે અને પરને જાણે છે તો એ જાણવા દેખવાના ભાવે જ રહે કે જાણવું દેખવું એ મારો સ્વભાવ છે. પણ એથી કંઈ પરને જાણતા વિકારી થવું એ મારો સ્વભાવ નથી અને પર મને કાંઈ વિકારી કરતું પણ નથી. આમ પુરુષાર્થ ઉપાડે, પુરુષાર્થની દિશા અહીંયા તો દર્શાવી દીધી છે. મને શું કરવા વિક્રિયા થાય? પર પદાર્થ એના કારણે એ રીતે પરિણમે તો ભલે પરિણમે, મને શું છે? આવી દ્રષ્ટિ અપનાવવી પડશે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા, જ્ઞેય પદાર્થો કે દેવ ગુરુ શાસ્ત્ર હો કે સ્ત્રી પુત્ર પરિવાર હો કે અન્ય હો, તે જ્ઞેયને જાણવા માત્રથી વિક્રિયા રાગ થાય છે એમ નથી. કેમ કે જાણવું એ તો એનું સ્વરૂપ છે, જાણવું એ તો એનો સ્વભાવ છે. ભગવાન કેવળી સમસ્ત જ્ઞેયોને, ત્રણ કાળ ત્રણ લોકને કેવળ જ્ઞાનમાં એક સાથે જાણે છે, છતાં તેમને રાગ થતો નથી. આગળ 55મા પાના પર કહે છે કે પર જ્ઞેયોને જાણતા જીવને વિકાર થાય છે એમ નથી. પર જ્ઞેયોને જાણતા જીવને વિકાર થાય છે એમ નથી, જાણવાથી વિકાર થતો નથી. પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઇષ્ટ અનિષ્ટ, અનુકૂળ પ્રતિકૂળ માને છે, તેથી તેને રાગ દ્વેષ થાય છે. બાહ્ય પદાર્થો તેને રાગ દ્વેષ કરે છે એમ નથી. આ ઠીક છે અને આ અઠીક છે એમ પર જ્ઞેયોમાં ઠીક અઠીકની જૂઠી કલ્પના અજ્ઞાની કરે છે, તેથી તેને રાગ દ્વેષ થાય છે. તે પર જ્ઞેયો તેને વિક્રિયા ઉપજાવતા નથી, અથવા તે જ્ઞેયોને જાણવાથી રાગ આદિ વિક્રિયા થાય છે એમ પણ નથી. જાણવાથી વિકાર નથી થતો, માત્ર જાણીએ અને જાણવું એ જ્ઞાન સ્વભાવ છે તો એથી કાંઈ વિક્રિયા થાય છે એમ નથી. વિક્રિયા થવાનું કારણ જુદું છે. વિક્રિયા થવાનું કારણ એ છે કે જાણવાથી આગળ વધીને એની સાથે જોડાઈ જાય છે અને એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે. એ સારું છે, નરસું છે, એ ઠીક છે, અઠીક છે એમ એમાં જોડાઈ જાય છે, એમ એ અજ્ઞાન ભાવે થાય છે. જે એને સારું પણ નથી, નરસું પણ નથી, ઠીક પણ નથી, અઠીક પણ નથી, પણ એવી જૂઠી કલ્પના કરી અજ્ઞાનવશ રાગ દ્વેષના ભાવે થાય છે. આ રાગ દ્વેષના ભાવે કઈ રીતે ન થવું એની ચાવી બતાવી છે. આગળ બીજા પેરેગ્રાફમાં ત્રીજી રીતિમાં કહે છે કે વળી બાહ્ય જ્ઞેયોને જાણતા રાગ થાય એવો જ્ઞાનનો પણ સ્વભાવ નથી. જુઓ છે ને અંદર કે જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી કામ અપી વિક્રિયા ન યાયાત. જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. પર વસ્તુને જાણતા વિક્રિયા પામે તો કેવળી ભગવાન પણ વિક્રિયા પામે. કેમ કે કેવળી ભગવાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે, પરંતુ એમ તો છે નહીં. મારો કહે છે, રાગનો પણ આત્મા જાણનાર જ છે. રાગનો પણ આત્મા જાણનાર છે, પરને જાણે છે તેમ એની પર્યાયમાં રાગ થયો છે એને પણ એ જાણે છે. રાગ થયો છે એ જ સમયે એ રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય હોય છે. પણ રાગને જાણતા એને રાગ થઈ જાય એવો એનો સ્વભાવ નથી. એ તો સાતમી ગાથામાં ભાવાર્થમાં આવી ગયું કે પર વસ્તુથી કાંઈ રાગ થતો નથી, પણ પર્યાયમાં પર તરફ બુદ્ધિ જતા જે રાગી છે તેને રાગ થાય છે. જે રાગી છે તેને રાગ થાય છે. શું કીધું? દર્શન જ્ઞાન ચારિત્ર છે એ તો આત્માની પર્યાય છે, તે પર્યાયને જાણતા રાગ થાય એમ નહીં, પરંતુ રાગી છે તેને પર્યાયને ભેદને જાણતા રાગ થાય છે. આત્મા વસ્તુ પૂર્ણ અભેદ એક રૂપ છે, તેમાં ભેદ પાડવો, વસ્તુ એક રૂપ છે, અભેદ છે, અખંડ છે, એમાં ભેદ પાડવો કે આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ પાડવો એ રાગ છે. કેવળી ભગવાન ભેદને જાણે પણ તેમને રાગ થતો નથી. અહીં તો પરને ને ભેદને જાણતા રાગ થાય છે, તો એ રાગી જીવને રાગ થાય છે. કેવળી ભગવાનને રાગ નથી થતો, એ પણ ભેદને તો જાણે છે, એટલે જાણવાથી કઈ રાગ થાય છે એમ નથી. શું વાત આવી એ ગાથાની અંદર? કે રાગ છે તો રાગને જાણે તો એને રાગ થાય એમ નહીં, પણ એ રાગી છે તો એને રાગ થાય છે. પર્યાયમાં પર તરફ બુદ્ધિ જતા જે રાગી છે તેને રાગ થાય છે. કેવળી ભગવાન પણ ભેદને જાણે છે તો એમને રાગ થતો નથી. અહીંયા તો પરને ને ભેદને જાણતા રાગી જીવ છે એ રાગી જીવને રાગ થાય છે, કેમ કે તેને પરમા અને ભેદમાં ઠીક અઠીકપણાની ભ્રાંતિ છે. પરમા અને ભેદમાં એને સારા નરસાપણાની ભ્રાંતિ છે, કલ્પના છે, એટલે એને રાગ થાય છે. પરને કે ભેદને જાણતા રાગ થાય એમ નહીં. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ. પરને કે રાગને જાણતા રાગ થાય એમ નહીં, પણ પરને જાણતા રાગી પ્રાણીને રાગ થાય છે એમ વાત છે. સાતમી ગાથાની વાત કરી છે. સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે, એના ઉપરથી એક પ્રશ્ન અહીંયા કર્યો છે કે સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી. પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પ્રશ્ન સારો છે. ગુરુદેવે એનું સમાધાન પણ બહુ સુંદર આપ્યું છે. ગુરુદેવ કહે છે કે એ વાત સાચી, એ ખરું છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને મુખ્ય કરીને ઉપદેશ આપવામાં આવ્યો છે. વસ્તુનું સ્વરૂપ અભેદ છે, અખંડ છે, એક રૂપ છે, એની મુખ્યતાથી અહીંયા તો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી અભેદ એવા ભગવાન આત્માની વાત સમજાવવી છે, એટલે અભેદને મુખ્ય કરીને, અભેદને પ્રધાન કરીને ઉપદેશ આપવામાં આવ્યો છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. અભેદ દ્રષ્ટિમાં ભેદ છે એને ગૌણ કરીને સમજાવવામાં આવે ત્યારે અભેદનું લક્ષ થાય, અભેદ દ્રષ્ટિ બરાબર સમજાય, માલુમ પડે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે. તેને વ્યવહાર કર્યો છે ભેદને. કયા ભેદને? દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ એને વ્યવહાર કર્યો છે. પ્રશ્ન શું હતો? કે સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે કે અહીં કોઈ કહે છે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, એ અવસ્તુ નથી. વસ્તુ છે ને, દ્રવ્યના ભેદરૂપ પર્યાય છે. પર્યાય છે એ દ્રવ્યના ભેદ છે. તો પછી એને વ્યવહાર શા માટે કયો એવો પ્રશ્ન હતો. તો સમાધાન આપ્યું કે દ્રવ્ય દ્રષ્ટિથી અભેદની મુખ્યતાથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ આપવામાં આવ્યો છે, અને અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કયો છે, એટલે જે પર્યાયનો ભેદ એ ભેદને વ્યવહાર કયો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. શું કહ્યું? આ અભેદની મુખ્યતાથી કથન શા માટે કરવામાં આવ્યું એનું કારણ સમજાવ્યું છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. લક્ષ ભેદ ઉપર જાય એટલે નિર્વિકલ્પ દશા થાય નહીં, વિકલ્પ રહ્યા કરે. એટલે નિર્વિકલ્પ દશા થાય નહીં. જ્યાં સુધી ભેદ દ્રષ્ટિમાં રહ્યો છે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા થાય નહીં, દ્રષ્ટિ ભેદ ઉપર રહ્યા કરે. એટલે એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અને બીજી વાત કે જે રાગી છે એને પછી વિકલ્પ જ રહ્યા કરે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરે, ભેદને ગૌણ કરે અને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવાનો પુરુષાર્થ કરે તો થઈ શકશે. પણ ભેદરૂપ દ્રષ્ટિ રાખશે તો એને નિર્વિકલ્પ અનુભવ થશે નહીં. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, પછી એને એ ભેદરૂપ દ્રષ્ટિ થતી જ નથી. એ ભેદને જાણે છતાં એને ભેદરૂપ દ્રષ્ટિ થતી જ નથી, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. બહુ સરસ વાત કરી છે, થોડી સૂક્ષ્મ વાત છે. હજી આનો વધારે વિસ્તાર ગુરુદેવ કરશે, આપણે ફરીથી પણ આ વાતને લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત.